એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના જીવન સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે, સંગીત. ખાસ કરીને આપણે જે ઘણીવાર સાંભળીએ છીએ પેલું વર્લ્ડ મ્યુઝિક કે વિશ્વ સંગીત, એ ખ્યાલ ખરેખર શું છે? એની પાછળનું સત્ય શું છે? શું તે ખરેખર દુનિયાભરના સંગીતનું એમ કહીએ કે નિષ્પક્ષ પ્રતિબિંબ છે કે પછી કંઈક બીજું છે?
હા, આ પ્રશ્ન બહુ રસપ્રદ છે અને અગત્યનો પણ, કારણ કે આજે આપણે સૌ યુનો સ્પોટિફાઈ પર કે યુટ્યુબ પર દુનિયાના અલગ અલગ ખૂણાનું સંગીત સાંભળતા જ હોઈએ છે. આજે આપણે ફિલિપ બોહલમેનના વિચારોના આધારે આ વિશ્વ સંગીત નામના લેબલની પાછળની જે ગૂંચવણો છે, જે જટિલતાઓ છે, એને સમજવાનો પ્રયાસ કરીશું. બોહલમેન આ લેબલ પર ખરેખર બહુ ગંભીર સવાલો ઉઠાવે છે,
અને મને લાગે છે કે આ જાણવું એટલા માટે પણ જરૂરી છે કારણ કે જેમ તમે કહ્યું, ટેકનોલોજીને લીધે આજે દુનિયાભરનું સંગીત આપણી આંગળીના ટેરવે છે.
બરાબર.
બહુ સહેલું છે સાંભળવું, પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આપણે શું સાંભળી રહ્યા છીએ? એ લેબલનો સાચો અર્થ શું છે? મને લાગે છે કે આ સમજ આપણને બધાને વધુ જાગૃત શ્રોતા બનાવશે. તો ચાલો આ ચર્ચા શરૂ કરીએ. પહેલાં તો એ જાણીએ કે આ ઊંડાણપૂર્વકના વિચારો જેમના છે એ ફિલિપ બોહલમેન કોણ છે, એમનો પરિચય શું?
ચોક્કસ. ફિલિપ વી બોહલમેન અમેરિકાના એક ખૂબ જ જાણીતા અને આદરણીય એથનોમ્યુઝિકોલોજિસ્ટ છે.
એથનોમ્યુઝિકોલોજિસ્ટ
એટલે કે જેઓ સંગીત અને સંસ્કૃતિ વચ્ચેનો જે સંબંધ છે એનો અભ્યાસ કરે, બરાબર ને? બરાબર. જેઓ સંગીતને ફક્ત સૂરોના સમૂહ તરીકે નહીં પણ એક આખી સાંસ્કૃતિક ઘટના તરીકે જુએ. બોહલમેન શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને એમનું કામ છે ને એ ખાલી સંગીત પૂરતું સીમિત નથી. એ ઇતિહાસ, માનવશાસ્ત્ર, ધર્મ, સમાજશાસ્ત્ર આ બધા વિષયોને સંગીત સાથે જોડીને જુએ છે. એમની ખાસિયત જ એ છે કે તેઓ સંગીતના સામાજિક અને રાજકીય પાસાઓ પર વધુ ધ્યાન આપે છે. ખાલી શૈલીઓ ગણાવવા કરતા એની પાછળનું કારણ તપાસે છે.
અચ્છા, એટલે કે તેઓ ફક્ત આ ગીત સારું છે કે ખરાબ એવું નથી પૂછતા, પણ આ ગીતનો સમાજમાં અર્થ શું છે, આ ક્યાંથી આવ્યું, કોણે બનાવ્યું અને એની અસર શું થઈ રહી છે, એવા પ્રશ્ન પર ફોકસ કરે છે.
એકદમ સાચી વાત. દાખલા તરીકે તેઓ લઘુમતી કોમ્યુનિટીઝનું સંગીત, જેમ કે યહૂદી સંગીત, એના પર ઘણું કામ કર્યું છે. પછી રાષ્ટ્રવાદ અને સંગીતનો શું સંબંધ છે, અને ખાસ કરીને જે લોકો સ્થળાંતર કરીને બીજે વસે છે એટલે કે ડાયસ્પોરા, એમના જીવનમાં સંગીત કેવી રીતે ટકી રહે છે, કેવી રીતે બદલાય છે, આવા બધા મુદ્દાઓ પર એમનું સંશોધન છે. એટલે જ તેઓ વિશ્વ સંગીત જેવો શબ્દ સાંભળીને તરત સ્વીકારી નથી લેતા. એનું વિશ્લેષણ કરે છે, એનો ઇતિહાસ જુએ છે, એના પરિણામો જુએ છે. એમનો અભિગમ મૂળભૂત રીતે વિવેચનાત્મક છે.
સમજાઈ ગયું. તો પછી આ વિશ્વ સંગીત વિશે બોહલમેનનો મુખ્ય તર્ક, એમનો મેઇન પોઈન્ટ શું છે? શું તેવું એવું કહે છે કે આવું કંઈ હોતું જ નથી?
ના, એવું નથી કે તે અસ્તિત્વ જ નથી ધરાવતું, પણ એમનો મુખ્ય મુદ્દો એ છે કે વિશ્વ સંગીત એ કોઈ કુદરતી રીતે બનેલી કે સ્વયંભૂ કેટેગરી નથી. આ શબ્દ, આ લેબલ મુખ્યત્વે પશ્ચિમી દેશો દ્વારા, ખાસ કરીને એમના બજાર અને એમના સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી ઊભો કરાયેલો એક વિચાર છે, એક રચના છે. એ કોઈ સંગીતનો પ્રકાર નથી, પણ સંગીતને વર્ગીકૃત કરવાની, એને ગોઠવવાની એક રીત છે. અને એ રીતનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો કે વસાહતી ઇતિહાસ અને આધુનિક સંગીત ઉદ્યોગની જરૂરિયાતોમાંથી.
ઓ, એટલે આ શબ્દ જેટલો સીધો સાધો લાગે છે એટલો છે નહીં. તમે એમ કહો છો કે આ લેબલમાં જ એક પ્રકારનો પશ્ચિમી પક્ષપાત, એક દ્રષ્ટિકોણ છુપાયેલો છે?
હા, બોહલમેન બરાબર આ જ વાત પર ભાર મૂકે છે. આ લેબલ કદાચ અજાણતા જ દુનિયાને બે ભાગમાં વહેંચી નાખે છે. એક આપણે, એટલે કે પશ્ચિમ, જેનું સંગીત ઘણીવાર નોર્મલ કે મેઇન સ્ટ્રીમ ગણાય, અને બીજા તેઓ, એટલે કે બાકીની દુનિયા, જેમના વિવિધ અને અતિ સમૃદ્ધ સંગીતને બસ આ એક વિશ્વ સંગીતના મોટા ખાનામાં નાખી દેવાય છે. આનાથી શું થાય કે ઘણીવાર બિન પશ્ચિમી સંગીત ફક્ત કંઈક એક્ઝોટિક, એટલે કે વિચિત્ર, આકર્ષક, પણ બીજાનું અને માત્ર પશ્ચિમી વપરાશ માટેની એક વસ્તુ, એક કમોડિટી બની જાય છે.
એટલે કે
કોણ લેબલ લગાવે છે અને શા માટે લગાવે છે એ પ્રશ્ન બહુ મહત્વનો બની જાય છે.
બરાબર, બોહલમેન આ જ સવાલો પૂછે છે. આ વિશ્વ સંગીત શબ્દનો ખરેખર અર્થ શું? આ વિચાર આવ્યો ક્યાંથી? એના રાજકીય અને સાંસ્કૃતિક પરિણામો શું છે? કોણ નક્કી કરે છે કે કયું સંગીત વર્લ્ડ છે અને કયું નથી? અને સૌથી અગત્યનું, આ વ્યાખ્યા નક્કી કરવાની સત્તા, આ પાવર કોની પાસે છે? આ લેબલ લગાવવાથી મૂળ કલાકારો અને એમની સંસ્કૃતિઓ પર શું અસર પડે છે?
તો પછી એમના પુસ્તકનો હેતુ શું? દુનિયાના બધા અલગ અલગ સંગીતના પ્રકારોની એક લાંબી યાદી આપવાનો છે?
ના ના, જરાય નહીં. પુસ્તકનો ઉદ્દેશ્ય કોઈ સંગીતની ટૂર ગાઈડ બનવાનો નથી. એના બદલે એ સમજાવવાનો પ્રયાસ છે કે સંગીત કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એટલે કે પ્રવાસ કરે છે. સમય અને સ્થળ બદલાતા એનો અર્થ કેવી રીતે બદલાય છે, એને કોણ અને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે, કોણ કહે છે કે આ ક્લાસિકલ છે, આ ફોક છે, આ વર્લ્ડ છે, અને આ બધી પ્રક્રિયામાં બજાર એટલે કે માર્કેટ અને સત્તા એટલે કે પાવર એમની શું ભૂમિકા છે. બોહલમેન ભારપૂર્વક કહે છે કે જો આપણે ખરેખર વૈશ્વિક સંગીતની સમૃદ્ધિ અને વિવિધતાને સમજવી હોય તો આપણે આ વર્લ્ડ મ્યુઝિક જેવા માર્કેટિંગ લેબલથી આગળ જોવું પડશે. આપણે સંગીતને ઇતિહાસ, ઓળખ, સ્થળાંતર અને જે સામાજિક સંઘર્ષો છે એ બધા સાથે જોડાયેલી એક જીવંત ધબકતી પ્રક્રિયા તરીકે જોવાની જરૂર છે.
આ ખરેખર બહુ ગહન વાત છે. ચલો આના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે આ લેબલ પાછળ ઇતિહાસ છે, તો આ વિચાર આવ્યો ક્યાંથી મૂળમાં?
બોહલમેનના મૂળ છેક 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં શોધે છે. એ સમયે પશ્ચિમમાં, ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં મોટા મોટા વર્લ્ડ ફેર્સ એટલે કે વિશ્વમેળા યોજાતા હતા.
હા, પેરિસમાં 1889માં, શિકાગોમાં 1893માં એવા મોટા આયોજનો થયા હતા.
બરાબર. આ મેળાઓમાં જે યુરોપિયન સામ્રાજ્યવાદી શક્તિઓ હતી એ પોતાના તાબા હેઠળના જે દેશો હતા, જે કોલોનીઝ હતી, એમની સંપત્તિનું પ્રદર્શન કરતી. અને આ સંપત્તિમાં માત્ર વસ્તુઓ જ નહીં પણ ત્યાંના લોકો અને એમની સંસ્કૃતિઓનો પણ સમાવેશ થતો. મતલબ કે લોકોને પણ પ્રદર્શનમાં મુકાતા.
ઓ, એટલે ત્યાં એમના સંગીત અને નૃત્ય પણ રજૂ થતા હશે.
હા, ચોક્કસ. પણ ઘણીવાર એને કેવી રીતે રજૂ કરાતા, પશ્ચિમે પ્રેક્ષકો માટે એક વિચિત્ર, અજાણ્યા, એક્ઝોટિક તમાશા તરીકે, કંઈક અજાયબી જેવું. આનાથી એક માનસિકતા, એક પદાનુક્રમ ઘડાયો કે પશ્ચિમી શાસ્ત્રીય સંગીત એ નોર્મ છે, એ ધોરણ છે, એ ઉચ્ચ છે, વિકસિત છે, અને બાકીની દુનિયાનું જે સંગીત છે એ બધું પ્રાદેશિક છે, પરંપરાગત છે અને કદાચ ઓછું વિકસિત બીજું છે. આ એક પ્રકારનો યુનો સાંસ્કૃતિક ભેદભાવ જ હતો જે અજાણતા સ્થાપિત થઈ ગયો.
અને તમે એમ પણ કહેલું કે આ જ સમયે સંગીતના પદ્ધતિસરના અભ્યાસની શરૂઆત પણ થઈ હતી, ખરું ને?
બરાબર. એ જ અરસામાં તુલનાત્મક સંગીતશાસ્ત્ર, કમ્પેરેટિવ મ્યુઝિકોલોજી અને પછીથી એથનો મ્યુઝિકોલોજી જેવી વિદ્યાશાખાઓનો જન્મ થયો. એમનો હેતુ સારો હતો, દુનિયાભરના સંગીતને રેકોર્ડ કરવાનો, સમજવાનો, એનું વર્ગીકરણ કરવાનો. પણ આ પ્રયાસોમાં પણ શરૂઆતમાં ઘણીવાર પશ્ચિમી માપદંડો અને પદ્ધતિઓનો જ ઉપયોગ થતો, જેનાથી સંગીતને એના મૂળ સાંસ્કૃતિક સંદર્ભમાંથી ક્યારેક અલગ કરી દેવાતું. એને જાણે લેબોરેટરીમાં અભ્યાસ કરાતો હોય એવું બની જતું.
હા, આ તો થઈ એ સમયની વાત. પણ આજે જે આપણે રેકોર્ડ સ્ટોરમાં કે ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ પર વર્લ્ડ મ્યુઝિકનું આખું સેક્શન જોઈએ છે, એ લેબલ ક્યારે આવ્યો? એ તો નવું લાગે છે.
હા, એ પ્રમાણમાં ઘણું નવું છે. એની શરૂઆત થઈ 1987માં. લંડનમાં કેટલાક સ્વતંત્ર રેકોર્ડ લેબલના માલિકો ભેગા થયા હતા. એમનો પ્રશ્ન બહુ વ્યવહારિક હતો કે આ બધું સંગીત જે પશ્ચિમી પોપ નથી, રોક નથી, ક્લાસિકલ નથી, આ આફ્રિકન, લેટિન અમેરિકન, એશિયન સંગીતના રેકોર્ડ્સને દુકાનમાં ક્યાં મૂકવા? ગ્રાહકો એને કેવી રીતે શોધશે? ત્યારે બધાએ ભેગા મળીને વેચાણમાં સરળતા રહે એ હેતુથી સર્વસંમતિથી વર્લ્ડ મ્યુઝિક શબ્દ એક માર્કેટિંગ કેટેગરી તરીકે અપનાવ્યો.
શું વાત કરો છો? ફક્ત રેકોર્ડ વેચવામાં અને ગોઠવામાં સરળતા રહે માટે? આ તો ખરેખર આશ્ચર્યજનક છે. મને એમ કે આની પાછળ કોઈ ઊંડો સૈદ્ધાંતિક વિચાર હશે.
હા, પણ બોહલમેન એ જ કહે છે કે ભલે આ નિર્ણય વ્યવહારિક કારણોસર લેવાયો હોય, પણ આ આધુનિક માર્કેટિંગ લેબલમાં પણ પેલી જૂની ઐતિહાસિક માનસિકતાની અસર પેલો એક્ઝોટિસિઝમનો મોહ, પેલું પશ્ચિમ અને બાકીનાનું વિભાજન, સત્તાનું અસંતુલન, એ બધું ક્યાંક ને ક્યાંક આવી જ જાય છે. ભલે ઈરાદો કદાચ કલાકારોને મદદ કરવાનો હોય, પણ પરિણામે જ આવે છે કે બીજાનું સંગીત ફરી એકવાર અલગ ખાનામાં મુકાઈ જાય છે.
અહીં એક બીજો રસપ્રદ મુદ્દો પણ ઉભો થાય છે. આપણે વારંવાર સાંભળીએ છીએ કે સંગીત એક સાર્વત્રિક ભાષા છે, એને કોઈ સીમાડા નડતા નથી. પણ સાથે સાથે એ પણ હકીકત છે કે દરેક સંગીત કોઈ ચોક્કસ જગ્યા, સંસ્કૃતિ, ભાષા, ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલું હોય છે. આ બંને વાતો એકસાથે સાચી કેવી રીતે હોઈ શકે?
આ જ તો મૂળ તણાવ છે જેની બોહલમેન ચર્ચા કરે છે, અને આ તણાવ હંમેશા રહે છે. સંગીત એક જ સમયે અત્યંત સ્થાનિક, લોકલ પણ હોઈ શકે અને વૈશ્વિક, ગ્લોબલ પણ. કોઈ ભજન જ્યારે મંદિરમાં ગવાય એના પોતાના સમુદાયમાં, ત્યારે એનો અર્થ અને અનુભવ અલગ હોય છે. પણ એ જ ભજન જ્યારે રેકોર્ડ થઈને દુનિયાભરના લોકો સાંભળે, ત્યારે એનો અર્થ કદાચ બદલાઈ જાય છે, નવો અર્થ ઉમેરાય છે. ક્યારેક સંગીત સંસ્કૃતિઓ વચ્ચે સમજણનો પુલ બનાવે છે, તો ક્યારેક એ ગેરસમજ પણ ઊભી કરી શકે છે. એ સરહદોને તોડી પણ શકે છે અને વધુ મજબૂત પણ બનાવી શકે છે.
અને સંગીતના જે વાદ્યો છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, શું એ ફક્ત અવાજ ઉત્પન્ન કરવાના સાધનો છે કે એમનું પણ કોઈ મહત્વ છે?
જરાય નહીં, એ ફક્ત સાધનો નથી. બોહલમેન સમજાવે છે કે વાદ્યો પોતે ઇતિહાસ, સંસ્કૃતિ અને ઓળખના ભંડાર છે. એમની પોતાની કહાણીઓ છે. વાદ્યો વેપાર માર્ગો પર પ્રવાસ કરે છે, લોકો સાથે સ્થળાંતર કરે છે, વિચારો અને ટેકનોલોજીના આદાનપ્રદાનની સાક્ષી પૂરે છે. દાખલા તરીકે સ્પેનિશ ગિટાર, એના મૂળ કદાચ મધ્ય પૂર્વના ઓદ નામના વાદ્યમાં છે. પછી એ સ્પેન ગયું, ત્યાંથી લેટિન અમેરિકા અને આફ્રિકા પહોંચ્યું અને ત્યાંના સંગીતનું અભિન્ન અંગ બની ગયું. એણે નવા રૂપો ધારણ કર્યા. એ જ રીતે ભારતીય સિતાર હોય કે તબલા, એ આજે દુનિયાભરના સંગીતમાં વપરાય છે, ફ્યુઝન મ્યુઝિકમાં જોવા મળે છે. આ બધું શું બતાવે છે? કે કોઈ સંગીત પરંપરા શુદ્ધ કે સ્થિર નથી હોતી, એ હંમેશ બીજી પરંપરાઓ સાથેની લેવડદેવડથી, મિશ્રણથી જ વિકસે છે.
સાચી વાત છે. અને ગાયકી વિશે શું? માનવ અવાજ, એનું શું મહત્વ છે આ સંદર્ભમાં?
અવાજને બોહલમેન સંગીતનો સૌથી અંગત, સૌથી પ્રત્યક્ષ અને કદાચ સૌથી શક્તિશાળી હિસ્સો ગણાવે છે, કારણ કે તે સીધો શરીર સાથે, ભાષા સાથે અને સમુદાયની ભાવનાઓ સાથે જોડાયેલો છે. એને લેટિનમાં વોક્સ પોપ્યુલી કહે છે, એટલે કે લોકોનો અવાજ. ગીતો દ્વારા લોકો પોતાની રાષ્ટ્રભાવના વ્યક્ત કરે છે, જેમ કે રાષ્ટ્રગીતમાં. સામાજિક એકતા અનુભવે છે, જેમ કે લોકગીતો ગાતી વખતે કે ભજન કીર્તનમાં, અથવા તો અન્યાય સામે પોતાનો વિરોધ નોંધાવે છે, જેમ કે ઘણા ક્રાંતિકારી કે સામાજિક ગીતોમાં થાય છે ને. અવાજ પેઢીઓ જૂની સ્મૃતિઓ, દુઃખ, આનંદ, આસ્થા, વિલાપ, આ બધી ભાવનાઓને સાચવી રાખે છે અને વ્યક્ત કરે છે.
અને પેલો સ્થળાંતરનો મુદ્દો, એ પણ આજના ગ્લોબલાઇઝ્ડ વિશ્વમાં ખૂબ મહત્વનો છે. જ્યારે લોકો પોતાનું વતન છોડીને બીજે જાય છે, ત્યારે સંગીત એમની સાથે કેવી રીતે જાય છે, એનું શું થાય છે?
સંગીત લોકોની સાથે જ પ્રવાસ કરે છે, એમના સામાનની જેમ, એમની યાદોની જેમ. બોહલમેન બહુ સરસ રીતે કહે છે કે સ્થળાંતરિત થયેલા લોકો માટે કે શરણાર્થીઓ માટે સંગીત ઘણીવાર એક પોર્ટેબલ વતન જેવું બની જાય છે. એક એવી વસ્તુ જે તેમને તેમની મૂળ ઓળખ, તેમની સંસ્કૃતિ, તેમના ગુમાવેલા ઘર સાથે જોડી રાખે છે. નવી જગ્યાએ પોતાનો સમુદાય બાંધવામાં અને ટકાવી રાખવામાં પણ સંગીત મહત્વનો ભાગ ભજવે છે. અને આ પ્રક્રિયામાં, જેમ આપણે પહેલાં વાત કરી, ઘણીવાર જૂની અને નવી શૈલીઓનું મિશ્રણ થાય છે. એમાંથી કંઈક તદ્દન નવું હાઇબ્રિડ સંગીત જન્મે છે. જેમ કે બ્રિટનમાં રહેતા ભારતીય અને પાકિસ્તાની સમુદાયોએ પંજાબી ભાંગરા સંગીતને પશ્ચિમી બીટ સાથે મિક્સ કરીને એક નવું જ સ્વરૂપ આપ્યું.
હવે આપણે છેલ્લા મુદ્દા પર આવીએ, જે છે સંગીત ઉદ્યોગની ટીકા. આ પણ એક મોટો અને કદાચ વિવાદાસ્પદ મુદ્દો લાગે છે.
હા, ચોક્કસપણે. અને બોહલમેન આની ખૂબ જ સ્પષ્ટ અને ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે. તેઓ નિર્દેશ કરે છે કે કેવી રીતે વૈશ્વિક સંગીત ઉદ્યોગ, જે મોટે ભાગે પશ્ચિમી કંપનીઓના હાથમાં છે, કેવી રીતે એ ઘણીવાર બિન પશ્ચિમી સંગીતને પશ્ચિમી શ્રોતાઓના કાનને ગમે, એમને પચે એ રીતે પેકેજ કરે છે, એને પ્રોસેસ કરે છે. આ પ્રક્રિયામાં સંગીતનો જે મૂળ સંદર્ભ હોય છે કે તે કયા પ્રસંગે ગવાય છે, એનો સામાજિક કે ધાર્મિક અર્થ શું છે, એ કોના માટે છે, એ બધું ઘણીવાર ગૌણ બની જાય છે, કાઢી નાખવામાં આવે છે. મુખ્ય ધ્યાન એના વેચાણ પર, એની કમર્શિયલ વેલ્યુ પર હોય છે.
અને પેલી પ્રમાણિકતા કે ઓથેન્ટિસિટીની વાત, આપણે બધાને અસલ ઓરિજિનલ સંગીત સાંભળવું હોય છે, એમાં શું વાંધો છે?
વાંધો અસલ સાંભળવામાં નથી, પણ પ્રશ્ન એ છે કે આ અસલ કે પ્રમાણિક શું છે, એની વ્યાખ્યા કોણ કરે છે? બોલમેન દલીલ કરે છે કે ઘણીવાર આ પ્રમાણિકતાની વ્યાખ્યા પણ પશ્ચિમી નિર્માતાઓ, વિવેચકો કે બજાર દ્વારા જ નક્કી થાય છે, એ સ્થાનિક કલાકારો કે સમુદાય નથી કરતા. આ પ્રમાણિકતા ઘણીવાર એક સ્ટીરિયોટાઇપ, એક રૂઢિબદ્ધ છબી બની જાય છે, જે પશ્ચિમી શ્રોતાઓની જે અપેક્ષાઓ હોય છે એને પૂરી કરે છે. અચ્છા, આફ્રિકન મ્યુઝિક એટલે ડ્રમ્સ અને જંગલ જેવો અવાજ, એવી ધારણાઓ.
આનું કોઈ જાણીતું ઉદાહરણ આપી શકો?
હા, જેમ કે ખૂબ જ સફળ થયેલો બુવેના વિસ્ટા સોશિયલ ક્લબ પ્રોજેક્ટ. એણે ઘણા ભૂલાઈ ગયેલા વૃદ્ધ ક્યુબન સંગીતકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ અપાવી. એ બહુ સારી વાત હતી, એમના ટેલેન્ટને દુનિયા સામે લાવ્યું. પણ સાથે સાથે એણે ક્યુબાની એક ખાસ પ્રકારની, જૂના જમાનાની, થોડી નોસ્ટેલ્જિક અને રોમેન્ટિક છબીને પશ્ચિમી દુનિયા સમક્ષ રજૂ કરી. શું એ ક્યુબન સંગીતની સંપૂર્ણ વાસ્તવિકતા હતી? એ સમયનું સમકાલીન ક્યુબન સંગીત કેવું હતું? એ પ્રશ્નો ઊભા થાય છે. અહીં સાંસ્કૃતિક ઉચાપત, કલ્ચરલ અપ્રોપ્રિએશન એટલે કે કોઈ બીજી સંસ્કૃતિના તત્વોને એના ઊંડા અર્થ કે સંદર્ભને સમજ્યા વિના પોતાના ફાયદા માટે વાપરવા જેવા ગંભીર પ્રશ્નો પણ ઊભા થાય છે. કોને ખરેખર ફાયદો થાય છે, કલાકારને કે ઉદ્યોગને?
બાપરે, આ તો ખરેખર બહુ જ જટિલ મુદ્દાઓ છે. તો આટલી બધી ગૂંચવણો અને ટીકાઓ પછી આપણે કરવું શું જોઈએ? એક સામાન્ય શ્રોતા તરીકે શું આપણે બીજી સંસ્કૃતિઓનું સંગીત સાંભળવાનું બંધ કરી દેવું જોઈએ?
ના ના, બિલકુલ નહીં. બોલમેન એવું જરાય સૂચવતા નથી. તેઓ કોઈપણ પ્રકારના સાંસ્કૃતિક બહિષ્કારની વાત નથી કરતા. એ ન તો એમ કહે છે કે આંખ બંધ કરીને બધું જ સ્વીકારી લો, ન તો એમ કહે છે કે બધું જ નકારી કાઢો. એમના મતે આપણે વધુ જાણકાર, વધુ વિવેકપૂર્ણ અને વધુ નૈતિક શ્રોતા બનવાની જરૂર છે. આપણે જે સંગીત સાંભળીએ છીએ, ખાસ કરીને જે આપણી પોતાની સંસ્કૃતિનું નથી, એના પ્રત્યે થોડી વધુ જવાબદારી લેવાની જરૂર છે. જ્યારે આપણે કોઈ અલગ સંસ્કૃતિનું સંગીત સાંભળીએ, ત્યારે માત્ર સપાટી પરની ધૂન કે તાલ પર જ અટકી ન જઈએ. થોડો પ્રયત્ન કરીને એના સંદર્ભને, એના ઇતિહાસને, એના મૂળ અર્થને સમજવાનો પ્રયાસ કરીએ. એને માત્ર મનોરંજન કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે ન ગણીએ, પણ એને એક જટિલ માનવ અભિવ્યક્તિ તરીકે, જેમાં ઇતિહાસ, રાજકારણ, સંઘર્ષ, આનંદ બધું જ ભળેલું છે, એ રીતે એને સન્માન આપીએ.
આ મુદ્દાઓને જો આપણા ભારતીય કે ખાસ કરીને ગુજરાતી સંદર્ભમાં મૂકીને જોઈએ તો શું તારણ નીકળે? પહેલો મુદ્દો તમે કહ્યો કે વિશ્વ સંગીત એક પશ્ચિમી રચના છે જે સત્તા સંબંધ દર્શાવે છે.
હા, આના પરથી આપણે વિચારી શકીએ કે ભારતમાં પણ સંગીતના જે લેબલો છે, જેમ કે શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, સુગમ સંગીત, ફિલ્મી સંગીત, આ લેબલો કેવી રીતે કામ કરે છે? શું આ લેબલો પણ કોઈ પ્રકારનો પદાનુક્રમ બનાવે છે? કોનું સંગીત ઉચ્ચ ગણાય છે અને કોનું ગૌણ? શું અમુક પ્રકારના સંગીતને, જેમ કે આદિવાસી સંગીતને, પૂરતું મહત્ત્વ કે સ્થાન મળે છે? આ પ્રશ્નો આપણે પૂછી શકીએ.
બરાબર. બીજો મુદ્દો હતો પ્રમાણિકતાનું રાજકારણ. અસલ શું છે તે કોણ નક્કી કરે છે અને એના આધારે કલાકારો પર શું દબાણ આવે છે?
આ તો આપણા સમાજમાં બહુ જ જીવંત ચર્ચાનો વિષય છે. ઘણીવાર પરંપરા જાળવવાના નામે કલાકારો પર દબાણ હોય છે કે તેઓ નવું કશું પ્રયોગ ન કરે, બદલાવ ન લાવે. ગુજરાતના ગરબા કે લોકસંગીતમાં પણ આ ચર્ચા સતત ચાલતી રહે છે કે સાચું સ્વરૂપ કયું, ફ્યુઝન કરવું જોઈએ કે નહીં, રિમિક્સ કરવા જોઈએ કે નહીં, આ પ્રમાણિકતા કે શુદ્ધતાની વ્યાખ્યા કોણ કરશે? કલાકાર પોતે, શ્રોતાઓ, વિવેચકો કે પછી બજાર?
હા, આ મુદ્દો તો બહુ ચર્ચાય છે. ત્રીજું, સંગીત એટલે સ્થળાંતર અને મિશ્રણ.
ચોક્કસ. અને ભારતીય સંગીત તો એનું ઉત્તમ ઉદાહરણ છે. આપણું શાસ્ત્રીય સંગીત હોય કે લોકસંગીત, એમાં સદીઓથી જુદી જુદી સંસ્કૃતિઓના પ્રભાવો ભળતા રહ્યા છે. અને આજે આપણું ફિલ્મ સંગીત જુઓ કે યુવા પેઢી જે ઇન્ડી મ્યુઝિક બનાવે છે તે જુઓ, એમાં દુનિયાભરના અવાજો અને શૈલીઓનો સ્વીકાર અને મિશ્રણ જોવા મળે છે. આ મિશ્રણ જ સંગીતને જીવંત અને વિકસતું રાખે છે. એ કોઈ ખતરો નથી, પણ સંગીતની તાકાત છે.
ચોથો મુદ્દો, સ્થાનિક વિરુદ્ધ વૈશ્વિક એક તણાવ, સ્થાનિક અર્થ અને વૈશ્વિક કમોડિટી.
હા, જ્યારે ગુજરાતનું કોઈ લોકગીત કે રાજસ્થાનનું કોઈ લોકવાદ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થાય છે ત્યારે આપણને સ્વાભાવિક રીતે ગર્વ થાય છે. એ થવો જ જોઈએ. પણ સાથે સાથે એ પણ વિચારવું રહ્યું કે શું એ વૈશ્વિક પ્રચારની પ્રક્રિયામાં એનો મૂળ આત્મા, એનો સ્થાનિક સંદર્ભ, એની સાથે જોડાયેલી ભાવનાઓ જળવાઈ રહે છે, કે પછી તે માત્ર એક આકર્ષક, વેચી શકાય તેવી વસ્તુ બનીને રહી જાય છે.
પાંચમો મુદ્દો, સંસ્કૃતિનું વ્યાપારીકરણ, સંસ્કૃતિને એક ઉત્પાદન તરીકે જોવી.
આ પણ આપણે આસપાસ સતત જોઈએ છીએ. નવરાત્રિના ગરબા હોય કે લગ્ન પ્રસંગોના ગીતો હોય કે પછી તહેવારોનું સંગીત હોય, કેવી રીતે પરંપરાગત સંગીત અને નૃત્યનું મોટા પાયે વ્યાપારીકરણ થાય છે. ક્યારેક તેનાથી સ્થાનિક કલાકારોને આર્થિક ફાયદો થાય છે, જે સારી વાત છે. પણ ક્યારેક એનાથી એ કળાનું મૂળ સ્વરૂપ, એનો હેતુ અને એની ગરિમા જોખમાય છે. ધાર્મિક સંગીત અને ભજનો પણ આ વ્યાપારીકરણથી બાકાત નથી રહ્યા.
અને છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો, વિવેચનાત્મક શ્રવણની જરૂરિયાત, ધ્યાનથી સમજીને સાંભળવાની જવાબદારી.
બિલકુલ, આ સૌથી મહત્વનું છે. બોહલમેનના વિચારો આપણને સંગીત દ્વારા એક મોટી વાત શીખવે છે. આપણે જે કંઈ પણ માધ્યમો દ્વારા ગ્રહણ કરીએ છીએ, પછી તે સંગીત હોય, સમાચાર હોય, ફિલ્મો હોય કે સોશિયલ મીડિયા હોય, એ બધાની પાછળના ઈરાદા, એના સંદર્ભ અને એની સંભવિત અસર વિશે વિચારવું ખૂબ જ જરૂરી છે. એક રીતે આ વધુ જાગૃત અને વિચારશીલ નાગરિક બનવાની વાત છે.
ખરેખર બોહલમેનના પુસ્તકમાંથી કેટલાક વિચારો કે કથનો એવા છે જે ખરેખર યાદ રહી જાય અને વિચારવા પ્રેરિત એવા છે.
હા, ચોક્કસ. જેમ કે પહેલું, જે એમનો મૂળભૂત તર્ક રજૂ કરે છે, વિશ્વ સંગીત એ કંઈ દુનિયામાં આમતેમ પડેલી વસ્તુ નથી જેને આપણે શોધી કાઢીએ છીએ. એ તો બીજાના સંગીત સાથેના આપણા સંબંધને સમજવા અને ગોઠવવા માટે પશ્ચિમે ઊભો કરેલો એક વિચાર છે. આ બહુ સ્પષ્ટ કરે છે કે આ એક નિર્મિત કેટેગરી છે, કુદરતી નથી.
બરાબર. બીજું, જે બજાર અને ઉદ્યોગની વાત કરે છે, વૈશ્વિક સંગીત ઉદ્યોગ ખરેખર સંગીત નથી વેચતો, તે પ્રમાણિકતા વેચે છે. પણ આ કહેવાતી પ્રમાણિકતા ઘણીવાર પશ્ચિમી ગ્રાહકને અનુકૂળ આવે તેવી પહેલેથી નક્કી કરાયેલી અને પેકેજ કરાયેલી રૂઢિબદ્ધ છબી, સ્ટીરિયોટાઇપ જ હોય છે.
હા, આ સીધી ટીકા છે કે કેવી રીતે અસલ અને ઓથેન્ટિકના નામે ખરેખર તો સ્ટીરિયોટાઇપ જ વેચાય છે, જે સ્થાનિક વાસ્તવિકતાથી દૂર હોઈ શકે. ત્રીજું, પેલું સ્થળાંતર વિશેનું સુંદર વાક્ય. સ્થળાંતર અને વિદેશમાં વસતા સમુદાયો, ડાયાસ્પોરાની દુનિયામાં સંગીત એક પોર્ટેબલ વતન બની જાય છે. આ કેટલી સચોટ રીતે કહે છે કે ઘરથી દૂર ગયેલા લોકો માટે સંગીત કેવી રીતે ઓળખ અને યાદોને સાચવવાનું સાધન બને છે.
દરેક પરંપરા બીજી પરંપરાઓ સાથેના સંપર્ક અને આદાનપ્રદાનમાંથી જન્મે છે અને સતત વિકસે છે. અશુદ્ધતાના ખ્યાલને જ પડકારે છે. બહુ મહત્વની વાત છે. તો આ બધી જે સમજણ મળી, આ જે વિચારો છે, એનો આપણે આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? કોઈ વ્યવહારિક રીતો?
મને લાગે છે કે સૌથી પહેલું અને સરળ પગલું એ છે કે આપણે સંગીતના વધુ સજાગ અને વિવેચક ગ્રાહક બની શકીએ. જ્યારે પણ આપણે કોઈ પ્લેલિસ્ટ સાંભળીએ, ખાસ કરીને વર્લ્ડ મ્યુઝિક કે કોઈ આંતરરાષ્ટ્રીય સંગીતનું, ત્યારે થોડું વિચારીએ, આ ક્યાંથી આવ્યું છે, આના કલાકાર કોણ છે, એમને કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે, શું કોઈ સ્ટીરિયોટાઇપનો ઉપયોગ થયો છે, આ કોણે બનાવ્યું છે પ્લેલિસ્ટ. બીજું, આપણે સંદર્ભ સાથે સાંભળવાનો પ્રયાસ કરી શકીએ. જો કોઈ ગીત કે સંગીત આપણને ગમે તો થોડી જિજ્ઞાસા રાખીને એના વિશે થોડું વધુ જાણવાનો પ્રયત્ન કરીએ. એ કયા દેશનું છે, કઈ ભાષામાં છે, એનો ત્યાં શું અર્થ છે. આજે ઇન્ટરનેટ પર આ માહિતી સહેલાઈથી મળી શકે છે, અથવા કોઈ જાણકાર મિત્રને પૂછી શકાય. આનાથી માત્ર આપણું જ્ઞાન નહીં વધે, પણ સંગીતનો આનંદ પણ અનેક ગણો વધી જશે.
અને મને લાગે છે કે આ સમજ માત્ર સંગીત પૂરતી જ સીમિત નથી રહેતી, ખરું ને? આ વિચારો બીજે પણ લાગુ પડે છે.
બિલકુલ, ત્રીજો મુદ્દો એ જ છે. આ સમજ આપણને વૈશ્વિકરણની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. જે મુદ્દાઓ આપણે સંગીત માટે ચર્ચ્યા, સંસ્કૃતિનું વ્યાપારીકરણ, પ્રમાણિકતાનું માર્કેટિંગ, સાંસ્કૃતિક ઉચાપત, સ્ટીરિયોટાઇપિંગ, આ બધી જ બાબતો આપણને ખોરાક, ફૂડ, ફેશન, ફિલ્મો, પર્યટન, ટુરિઝમ આ બધા ક્ષેત્રોમાં પણ જોવા મળશે. એટલે આ દ્રષ્ટિકોણ આપણને વધુ સજાગ બનાવે છે. અને ચોથું, આ સમજણથી આપણે વધુ ઊંડાણપૂર્વક અને સૂક્ષ્મ વાતચીત કરી શકીએ છીએ. પેલી ઉપર છેલ્લી વાતો કે સંગીતને કોઈ સીમાડા નડતા નથી, કે સંગીત તો દિલથી દિલને જોડે છે, એ ક્લિશેથી આગળ વધીને આપણે સંસ્કૃતિ, ઓળખ, સત્તા, સન્માન અને આદાન પ્રદાનની જટિલતાઓ વિશે વધુ અર્થપૂર્ણ અને વિચારશીલ ચર્ચા કરી શકીએ છીએ.
મારા માટે જો હું કહું તો આ આખી ચર્ચામાં સૌથી વધુ ચોંકાવનારી વાત પેલી 1987ની લંડનની માર્કેટિંગ મીટિંગની હતી. એ વિચાર જ કે ફક્ત રેકોર્ડ્સ ગોઠવવાની અને વેચવાની એક વ્યવહારિક સગવડ માટે એક લેબલ બનાવવામાં આવ્યું, અને એ લેબલે પછી આખી દુનિયાના સંગીત પ્રત્યેની આપણી ધારણાઓ અને સમજને કેટલી હદે પ્રભાવિત કરી દીધી. એ ખરેખર બતાવે છે કે બજાર અને વ્યાપારી હિતોની શક્તિ કેટલી મોટી અને ક્યારેક અદૃશ્ય હોઈ શકે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે આપણે જે રીતે દુનિયાને, વસ્તુઓને, લોકોને વર્ગીકૃત કરીએ છીએ, જે લેબલ લગાવીએ છીએ, જે ખાનામાં મૂકીએ છીએ, એ ક્રિયા પોતે કેટલી શક્તિશાળી છે. એ ક્યારે તટસ્થ નથી હોતી. વિશ્વ સંગીત જેવો દેખીતી રીતે સરળ અને સકારાત્મક લાગતો શબ્દ પણ પોતાની અંદર ઇતિહાસ, સત્તાના માળખા અને અસમાનતાની જટિલ વાર્તાઓ છુપાવી શકે છે. તેથી કોઈ પણ માહિતી, કોઈ પણ વર્ગીકરણ, કોઈ પણ લેબલને એમ જ સ્વીકારી લેતા પહેલાં એક ક્ષણ રોકાઈને તેના પર સવાલ ઉઠાવવો, વિવેકબુદ્ધિથી વિચારવું એ ખરેખર ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જ્યારે વાત સંસ્કૃતિ, કલા અને માનવીય અભિવ્યક્તિની હોય.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.